તારીખ 4/5/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 86 અને 83 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 559
પત્ર 86 પાનું 201 પત્રનું મથાળું છે. નિષ્પ્રહી મહાત્માઓને અભેદ ભાવે નમસ્કાર. એમને કોઈ અંતરંગ સ્પ્રહા નથી એવા જ્ઞાનીઓને નમસ્કાર કર્યા છે. અનંતકાળ થયા જીવને પરિભ્રમણ કરતા છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય, આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે. આ મૂળની વાત છે. અનંતકાળ થયા જીવને પરિભ્રમણ કરતા છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી, આ પ્રશ્ન પોતાને ઉત્પન્ન થવો જોઈએ. જેમ બીજા પ્રશ્નો ઉત્પન્ન થાય છે, આ સૌથી મોટી સમસ્યા છે. જીવ અનંતકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે અને એ પરિભ્રમણનો નાશ થયો નથી, એ સૌથી મોટી સમસ્યા છે. કેમ એનો નાશ થતો નથી? કેમ આ જીવ પરિભ્રમણ કરી રહ્યો છે? શું કરું તો એનો નાશ થાય? આ ચિંતા થવી ઘટે છે. વાક્ય તો આટલું જ છે, પણ જો ખરેખર ચિંતા થાય તો મોક્ષ માર્ગની સૂઝ ન આવે, આત્મકલ્યાણની સૂઝ ન આવે ત્યાં સુધી એમાંથી બહાર નીકળી ન શકે. બહુ મોટી સમસ્યા છે આ. એક મૃત્યુ કરતા અનંત ગુણી સમસ્યા છે અને આ મનુષ્ય ભાવમાં એનો નાશ કરવાનો ઉપાય હાથમાં આવી જાય એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. જો ચૂકે તો અનંતકાળ પરિભ્રમણ કરે અને સાવધાનીથી એ જ વાતને મુખ્ય કરીને પરિભ્રમણ ટાળવાનો ઉપાયનો પત્તો લાગી જાય તો અનંતકાળનું કામ એક ભાવમાં, અનંત ભાવનું કામ એક ભાવમાં થાય એવી પરિસ્થિતિ છે. અને તેથી એ વાત ઉપર ધ્યાન ખેંચ્યું છે. આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે, એનો અર્થ એ છે કે એની ચિંતામાં પડે તો ઘણી રીતે એને વિચારવાનું બને, અનેક પડખેથી એ વાતને વિચારવાનું બને છે. એને વિચાર્યા વિના બીજું વિચારે. આને વિચાર્યા વિના એટલે શું? કે આને છોડીને બીજું જીવ વિચારે. ભૂલ ક્યાં કરે છે? કે આપણે તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ ને, આપણે ધર્મનું સાધન કરીએ છીએ ને, એમ ભૂલ કરે છે જીવ. મૂળ વાત વિચારતો નથી, અથવા એને પરિભ્રમણની કાંઈ પડી નથી એમ એનો સીધો અર્થ નીકળે છે. તો પરિભ્રમણની ચિંતા કે વિચાર થયા વિના, એનો ઉકેલ શોધ્યા વિના એ પરિભ્રમણ કેમ મટશે? એ નહીં મટી શકે. હા, પણ એ પહેલા આવવું જોઈએ ને, કે પરિભ્રમણ ટાળવાની વાત મુખ્ય થવી જોઈએ ને, તો તત્વજ્ઞાનનો અભ્યાસ સાચો. પણ એ વાત રહી જતી હોય તો, એ વાત રહી જતી હોય તો શું એ તત્વજ્ઞાનના અભ્યાસ ઉપર બિંદુ મૂકવું પડે કે નહીં? આ આખા ગ્રંથમાં બે પત્રો છે આ વિષય ઉપર ધ્યાન ખેંચવા માટે, 86 અને 195. આ ગ્રંથના વાંચનારાઓ 100 માંથી પૂછી જુઓ કે આ પત્રો ઉપર ધ્યાન કેટલું ગયું છે. હે, એ શું બતાવે છે કે અભ્યાસ કરે છે પણ મૂળ વાત ઉપર જીવનું ધ્યાન જતું નથી, અથવા તો પોતાનું પ્રયોજન છે એના ઉપર લક્ષ્ય જતું નથી. એ સાફ વાત છે. કઈક કરવું જોઈએ ને એટલે કઈક કરે છે, પણ રોગ થાય ને જેટલી ચિંતા કરે દેહની, અથવા અનુકૂળતાઓ ન હોય ને પ્રતિકૂળતાઓ આવે એની ચિંતા કરે, એટલી ચિંતા પરિભ્રમણની કરે છે. એ શું બતાવે છે કે એ વાત ઉપર જરાય વજન નથી, ઉપર ઉપરથી લે છે કે પરિભ્રમણ ટળે તો સારું, પરિભ્રમણ ટાળવું જોઈએ. પણ જ્યાં સુધી પરિભ્રમણ ટાળવાનો ઉપાય ન જડે ત્યાં સુધી એ ચિંતા કેમ મટે છે? જેમ રોગ ન મટે ત્યાં સુધી રોગની ચિંતા મટતી નથી. તો આ તો ભવરોગ છે, એ ભવરોગ મટાડવાનો ઉપાય હાથમાં ન આવે ત્યાં સુધી એ ભવરોગની ચિંતા કેમ મટે? કે ન મટે છતાં મટી જાય છે, એનો અર્થ શું? કે એ વાત ઉપર જે વજન આવવું જોઈએ એ વજન આવ્યું નથી, એટલે એ સમસ્યા ખરેખર સમજાણી નથી. બુદ્ધિમાં સમજાણી હોવા છતાં અહીંયા બુદ્ધિ થાપ ખાય છે. બુદ્ધિમાં વાત નથી સમજાણી એમ નથી, પણ છતાં બુદ્ધિ થાપ ખાઈ જાય છે. જે વાતનું જેટલું વજન હોય એ વાતનું એટલું વજન ન આવે એનો અર્થ શું? કે એ વાત બરાબર સમજાણી નથી, એનો ભાવ નથી ભાષો. આ તો પહેલું પગથિયું છે, મુમુક્ષુની ભૂમિકાનું પહેલું પગથિયું છે કે જ્યાં મુમુક્ષુએ પગ મૂકવો જોઈએ એ ભૂમિકાનું, પહેલી ભૂમિકાનું ભાવ ભાષણ નથી. તો પછી એથી આગળની કોઈ ભૂમિકાનું ભાવ ભાષણ આવે એ કોઈ રીતે શક્ય નથી, અને સ્વરૂપનું ભાવ ભાષણ આવે એ તો કોઈ રીતે શક્ય છે જ નહીં, કેમકે એ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ વિષય છે. માત્ર વિચાર્યા વિના નહીં, અહીંયા તો એટલું લીધું છે કે દ્રઢ વિશ્વાસથી જોઈર્યા વિના જ્યાં સુધી મને પરિભ્રમણની ચિંતા નહીં થાય ત્યાં સુધી મારો કોઈ ઉપાય છુટકારો થવાનો જરા પણ અવકાશ નથી. એવો દ્રઢ વિશ્વાસ થતા એની ઝૂરણા ઉત્પન્ન થાય, એ જોયા વિના માર્ગના અંશનું અલ્પભાન થતું નથી. જે જે જ્ઞાનીઓ થયા એ આ રીતે જ્ઞાની થયા છે એમ કે છે. અભિપ્રાય બદલાય નહીં, છૂટવાનો અભિપ્રાય ઉભો જ ન થાય. સંસારનો નાશ કરવો, પરિભ્રમણનો નાશ કરવો અને પોતાનું પરિપૂર્ણ આત્મકલ્યાણ કરવું એ અભિપ્રાય જ ઉત્પન્ન ન થાય. અભિપ્રાયની ભૂલ રહી જાય, સાધન ગમે એ કરે અભિપ્રાયની ભૂલ રહી જાય. સંસારની ઉપાસનાનો અભિપ્રાય છે, સંસારને સેવવાનો અભિપ્રાય છે, સર્વસંગ પરિત્યાગીને દીક્ષા લઈ લે તો અભિપ્રાય અંદર એ હોય, શું કામ આવે? એ બધું નકામો જાય.
પરિભ્રમણ
સૌથી એ તો કહેશે બીજા બધા વિકલ્પો દૂર કરીને સુખી આજ્ઞા કરી છે. પછીનું વાક્ય વાંચો, તમારા પ્રશ્નનો ઉત્તર આવી જશે. કે બીજા બધા વિકલ્પો દૂર કરીને મૂકી દેવા, બધા વિકલ્પ મૂકી દે. એક વાત, 195 માં આ વાક્ય પહેલું લીધું છે કે માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ હોય તેને બધા વિકલ્પો મૂકીને આ એક નીચેનું વાક્ય વારંવાર વિચારવા યોગ્ય છે, એમ કરીને આ અવતરણ ચિહ્ન વાળું વાક્ય ત્યાં ટાંક્યું છે. ફરીને આથી ચોખ્ખું કેટલું કહે, પહેલું પગથિયું જાણે છે, અહીંયા પગ મૂક્યો નથી, આગળ જવાની કોઈ પરિસ્થિતિ છે નહીં, ત્યાર પછી જ બીજું સમજાય. એ પહેલા બીજું સમજાણું, એ બધી અણસમજણમાં સમજાણું છે એમ સમજી લેવું. જે કઈ સમજાણું છે એ બધી ગેરસમજણ થઈ છે એમ સમજવા જેવું છે. કેમ કે બીજું ઘણું સમજ્યા છતાં એનું કઈ ફળ દેખાતું નથી, એની સાબિતી છે. એ ગેરસમજણ છે એની સાબિતી શું? કે એનું કઈ ફળ ના આવ્યું એ જ એની સાબિતી છે. હે, એ ગેરસમજણ. શાસ્ત્ર માંથી ગેરસમજણ ન થાય એવું કોને કીધું? શાસ્ત્ર માંથી એને ગેરસમજણ ન થાય એવું કોને કીધું? થાય જ છે, અને અત્યાર સુધી એમ જ થયું છે. અંકપુરમાં નથી ભણ્યો, અત્યારે તો કઈ શાસ્ત્ર ભણતો નથી, હજી એના લાખમાં ભાગે નથી. અંકપૂર્વ ભણી ચુક્યો છે, કેમ એની ફળ પ્રાપ્તિ ન આવી? કે યથાર્થ પ્રકારે પ્રવેશ જ થયો નથી, પ્રવેશ જ અયથાર્થ પ્રકારે થયો છે, ખોટી રીતે થયો છે. હે, પછી દિશા હાથમાં ક્યાંથી આવે? આ તો કહે છે કે દિશા નહીં, માર્ગની, એના વિના માર્ગના દિશાનું અલ્પ પણ ભાન થતું નથી, થોડું હુજે નહીં એમ કે છે. સમ્યક દર્શન આમ થાય, સમ્યક જ્ઞાન આમ થાય, મિથ્યા જ્ઞાન આમ થાય, બધી ચર્ચા નીંડું મૂકવા જેવી છે એમ કે. ચર્ચા તો ઘણી ચાલે છે આપણે, પણ પાયા વગરનું બધું જણતર હોવાથી એ મકાનમાં રહેવા જઈ શકાય એવું છે નહીં, એમાં નિવાસ થાય એવું નથી. તેને વિચાર્યા, આ તો પત્ર નાનો એવો લખેલો હોય છે, પોસ્ટકાર્ડ જેવો, પણ અનેક ભવોના અનુભવનું દોહન કરીને બધી વાતો આવેલી છે. અનુભવની વાત છે આ તો, પોતે કઈ થોડો પરિશ્રમ કર્યો નથી પૂર્વ ભવોમાં, બહુ પરિશ્રમ કર્યા પછી જે રીતે માર્ગ પ્રાપ્ત થયો એ રીતે એમણે કહ્યો. અને બધા જ્ઞાનીઓનો ઇતિહાસ જોવા જાવ તો આમ છે, પાછું કોઈને બીજી રીતે થયું હોય એમ છે નહીં. 195માં સ્પષ્ટ કર્યું કે અતીત કાળે કોઈને કોઈ બીજી રીતે માર્ગ પામ્યા નથી, વર્તમાન કાળે કોઈ બીજી રીતે માર્ગ પામતા નથી, અને ભવિષ્યમાં કોઈ બીજી રીતે માર્ગ પામશે નહીં. આટલું ચોખ્ખું તો કર્યું છે. એટલે કે છે બીજા બધા વિકલ્પો દૂર કરી, આ એક ઉપર લખેલું સત્પુરુષોનું વચનામૃત, આ અનુભવ વચન છે. સત્પુરુષોનું વચનામૃત કેવું છે? અનુભવ વચન છે, એ વારંવાર વિચારી લેશો. એટલે કે જ્યાં સુધી આ ભૂમિકામાં ન હોય ત્યાં સુધી બીજે આડે અવડે રસ્તે એને વિકલ્પે ચડી જતા નહીં એમ કેવું છે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. 153માં પણ આ વાક્ય લીધું છે. ત્યાં પણ નાનું એવું પોસ્ટકાર્ડ છે, ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે, સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ અસુલભ છે. એટલે કે જેને સંસારની માં રહેવાની રૂચિ છે, એટલે જેને હજી સંસાર વાલો લાગે છે ત્યાં સુધી મોક્ષ થવાની વાત છે, એ બધી વાત જ છે, બીજું કાંઈ નથી. બની શકે એવું નથી, અસુલભ છે, જરાય સુલભ નથી. 331 માં એક વાત છે, પાનું 318, ભ્રાંતિગતપણે સુખરૂ સુખ સ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગ અને સંસારના પ્રકાર, બધો સંસાર છે તે સુખ સ્વરૂપ ભાસે છે. સુખ સ્વરૂપ ભાસે છે ત્યારે શું થાય છે કે જીવને જ્યાં સુધી તેમાં વાલક વર્તે છે, રૂચે છે, વાલો લાગે છે, પ્રિય લાગે છે, ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. ત્યાં સુધી સ્વરૂપનું ભાવ ભાષણ ન થાય. આ સામે સામે મીટર જોઈ લેવું કે સંસારના પદાર્થો કે પ્રસંગોમાં ક્યાંય પણ વાલક, મીઠાશ, અધિકાય આવતી હોય ત્યાં સુધી, અધિકતા આવતી હોય ત્યાં સુધી પણ જીવને પોતાના સ્વરૂપનું ભાવ ભાષણ આવી શકે નહીં. સ્વરૂપનું ભાવ ભાષણ તો એક બાજુ રહ્યું, બહુ આગળની વાત છે. પણ સત્સંગનું મહાત્મ પણ તથારૂપણે ભાષ્યમાન થવું અસંભવિત છે. સત્સંગ આત્મકલ્યાણનું સર્વથી શ્રેષ્ઠ સાધન છે એવું પણ ભાવ ભાષણ એને થાય નહીં. એટલે કે સત્સંગની મુખ્યતા ના આવે, એટલે કે આત્મકલ્યાણની મુખ્યતા ના આવે. આમ છે, શું કરીએ ભાઈ, બીજી ઉપાધિ ઘણી છે, બીજા કામ પણ ઘણા છે, એવા ઘૂંચવાઈ ગયા છે કે કાંઈ સત્સંગ કરી શકતા નથી. પણ મૃત્યુ આવે ત્યારે બધા કામ નહીં મૂકવા પડે, ત્યારે એમ કહેવાશે, જમરાજાને એમ કહેવાશે કે ભાઈ હવે થોડી રાહ જોવું, જરાક આટલું કામ પતાવી લઉં ને, કે તારું કામ કોઈ દી પતવાનું નથી અને મારે તો મારી ડ્યુટી બજાવ્યા વિના બીજો રસ્તો છે નહીં. શું એમ જયારે સમજાય ત્યારે બધી ગૌણતા કરી અને આત્મકલ્યાણના ઉપાયભૂત એવા સત્સંગને જીવવું પાસે. નહીતર આ સંસારમાં જીવને જરાય ફુરસદ નથી, એટલા બધા સંસારના કામ છે કે એને જરાય ફુરસદ નથી. શું કહે છે, સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે, બે વાત વિરુદ્ધ છે. સંસારની રૂચિ છોડ્યા વિના મોક્ષ બાજુનું એક ડગલું પણ આગળ વધી શકાય એવું નથી. અને એ પરિભ્રમણની ચિંતામાંથી ઊભું થાય ઉદાસીનતા. આખા સંસાર પ્રત્યે ઉદાસીનતા ક્યારે આવે, પરિભ્રમણની ચિંતના, વેદના, ઝૂરણા એ પ્રકારના પરિણામો ઉત્પન્ન થાય તો ખરી ઉદાસીનતા, યથાર્થ ઉદાસીનતા આવે, અને તો એને મોક્ષ બાજુ જવું છે અથવા મોક્ષનો નિર્ધાર કરવો છે. હજી તો મોક્ષનો પહેલા તો નિર્ધાર થાય છે, લક્ષ બંધાય છે. એ લક્ષ બંધાવા સુધી પણ જીવ આવતો નથી એનું કારણ સંસારની રૂચિ રહેલી છે. અંતઃકરણમાં સંસારની રૂચિ છે, વાત મોઢેથી મોક્ષ નહીં કરે એ આમાં ચાલે એવું નથી. સંસારની રૂચિ છે ખબર કેમ પડે, કે કાદો તને કોઈ પદાર્થ વાલો લાગે છે, કોઈ વસ્તુ વાલી લાગે છે, કોઈ જીવ કે કોઈ સચેત અચેત પદાર્થ વાલો લાગે છે, કાંઈ કોઈ તને પ્રસંગ વાલો લાગે છે, એટલે એની અધિકતા છૂટતી નથી અને પરિભ્રમણની વેદના ઉત્પન્ન થતી નથી. આ નક્કી વાત છે, સાબિત થઈ ચૂકેલી વાત છે, ખાલી સમજાવવા માટે કહેવું પડે એવી વાત છે. પછી ચાર ભાવના છે એને સંક્ષેપમાં વ્યાખ્યા કરી છે. મૈત્રી, મૈત્રી એટલે સર્વ જીવ પ્રત્યે હિત ચિંતવના. જુઓ, ચાર શબ્દોમાં વ્યાખ્યા કરી છે મૈત્રીની, ઊંડાણ ઘણું છે. જો બધા જીવો પ્રત્યે આ પ્રકારની મૈત્રી હોય, એટલે કે બધા જીવોનું પોતે હિત ચિંતવતો હોય, તો એ કયા જીવ પ્રત્યે દ્વેષ કરે, કયા જીવ પ્રત્યે વૈમનસ્ય અને વેર વૃત્તિ રાખે, કેમ કે એથી વિરુદ્ધ, મૈત્રીથી વિરુદ્ધ વેર છે અથવા દુશ્મનાવટ છે. એ મિત્ર ને દુશ્મન સામે સામે છે ને, તો કોની સાથે વૈમનસ્ય રહે, કોની સાથે દ્વેષયુક્ત પૂર્વગ્રહ રહે, મૈત્રી ભાવના હોય તો ન રહીએ. કે એને એનું અહિત થાય એવું મારા નિમિત્તે કાંઈ થવું જોઈએ નહીં. કોઈ પણ જીવનું બીજા જીવના પરિણામ બગડે એનું અહિત થાય ને, તો મારા નિમિત્તે થવું જોઈએ. એ પ્રકારના જે પ્રકારનો અભિપ્રાય હોય, ત્યારે અભિપ્રાય અનુસારની સાવધાની ઊભી થાય અને ઉદય પ્રસંગમાં જાગૃતિ રહે. મૈત્રી એટલે સર્વજીવ પ્રત્યે હિત ચિંતવના. સર્વજીવ પ્રત્યે હિત ચિંતવના એટલે કોઈ અમુકને બાકી ન રાખે. આમ તો શું થાય છે જીવને સંસારમાં, કે કોઈ કોઈને કોઈની સાથે એને ગડબડ હોય, વિરુદ્ધતા. આખે આખી દુનિયાને કોઈ વિરુદ્ધતા કરતું નથી, કોઈક એક બે ચાર હોય એના હૃદયમાં, એ બાદ કરો પછી કઈ વાંધો નથી. આમાં ઉદય બદલાય છે, કોક દી કાકા હારે તો કોક દી ભત્રી જ હારે, શું ઉદય બદલાય છે. પણ કાંઈક ને ક્યાંક જીવ અટકે છે, કે છે કે નહીં મારે તો સર્વ જીવો છે એ આત્મહિતને પામે એવો મારો અભિપ્રાય છે અને એ મારી ચિંતવના છે. સર્વ જીવો પ્રત્યે કોઈને બાદ કરવાની વાત રહેતી નથી, એટલી વિશાળતા છે મૈત્રી ભાવનામાં, એટલી વિશાળતા છે. પ્રમોદ ભાવના, ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસ પરિણામ. શું? જે ગુણવાન હોય, જેને ગુણ પ્રગટ થયા હોય, એક કે વધારે જે કાંઈ હોય છે, એનો પ્રમોદ આવે, ઉલ્લાસિત પરિણામ છે એના પ્રત્યે પ્રમોદ આવે. પ્રમોદ ભાવના એમ સૂચવે છે કે જે ગુણ પ્રત્યે એ પ્રમોદ કરે છે જીવ, એ ગુણ પ્રાપ્તિનો એ ચાહક છે, એ ગુણ પ્રાપ્તિનો ઈચ્છુક છે. ગુણ જોઈને પણ જો પ્રમોદ ન આવે, એને ગુણ પ્રાપ્તિની ખરેખર અંતરમાં ભાવના નથી. બીજાના ગુણ જોઈને પ્રમોદથી ઉલ્લાસ આવવો જોઈએ. ઈર્ષા આવે, માત્સર્ય થાય, એ માર્ગ નથી, એ બિલકુલ માર્ગ નથી. પણ જો જીવમાં પ્રમોદ ભાવના ન હોય, તો એ બીજાના ગુણ જોઈને, બીજાનો ઉત્કર્ષ જોઈને એને પોતાને અંદરમાં તકલીફ થશે અને અણગમો થઈ જશે. ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસ પરિણામ, જો એ ગુણ ની મુખ્યતા કરી છે. કોઈ પણ જીવમાં ગુણ હોય તો એના પ્રત્યે પ્રમોદ કરો. અને એટલા માટે કૃપાળુ દેવે અન્ય મતના કોઈ ગુણવાન હોય તો એને એની પાસે જવા માટે ધર્મ મોકલ્યા છે ને, ધર્મ જ મોકલ્યા છે. અંબાલાલભાઈ ને એને કબીરપંથી મહાત્મા આવ્યા છે, તમે એના સત્સંગમાં જાજો. તો ખોટ કરી કે કોઈ જ્ઞાની નથી, શું છતાં પણ એમનો વૈરાગ્ય છે એ તમારે જોવા જેવો છે. કોઈની ભક્તિ, કોઈનો વૈરાગ, શું જો સારો હોય તો એનો પ્રમોદ આપવો જોઈએ. એના બદલે એનો ગુણ ઢંકાઈ જાય ને એનો દોષ મુખ્ય કરે, એ વાત બરાબર નથી. ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસ પરિણામ કરુણા, એટલે કોઈ પણ જીવને જન્મ મરણ થી મુક્ત થવાનું કરવું. ત્યાં જન્મ પરિભ્રમણ નાખ્યું. કરુણા આવે એટલે બધા જીવો, કોઈ પણ જીવ પરિભ્રમણ થી મુક્ત થાય. એવું કરવું એટલે એવો જે જીનમાર્ગ છે, પરિભ્રમણ થી મુક્ત થવાનો જે જીનેશ્વરનો માર્ગ છે, એ માર્ગને વધુમાં વધુ જીવો પ્રાપ્ત થાય એવું કરવું. એ માર્ગને વધુમાં વધુ જીવો, કોઈ પણ જીવ પ્રાપ્ત થાય એવું કરવું. આપણે શાસ્ત્ર છપાવીએ એમાં એવું થોડું લખીએ છીએ કે જૈનો સિવાય વાંચવું નહીં. અજૈન લેવા આવે તો આપણે શું કહીએ? ઉત્સાહથી આપીએ, તમે જરૂર વાંચો, લઈ જાઓ તમે જરૂર. હું આ નીચેનો પત્ર છે ને, 87મો પત્ર છે, એ અન્ય મતિ ઉપર છે. મનસુખ રામ સુરે રામ નામના જે ત્રિપાઠી ભાઈઓ થયા, ગોવર્ધન રામ માધવ રામ ત્રિપાઠી, એમાં મનસુખ રામ સુરેરામ ત્રિપાઠી એ બ્રાહ્મણ વેદાંતોના વિદ્વાન હતા. એને એને એમ જૈનના પુસ્તકો મોકલ્યા છે. અષ્ટક અને યોગ બિંદુ એ નામના બે પુસ્તકો આ સાથે આપની દ્રષ્ટિ તળે નીકળી જવા હું મોકલું છું. યોગ બિંદુનું બીજું પાનું શોધતા મળી શક્યું નથી, તો પણ બાકીનો ભાગ સમજી શકાય તેવો હોવાથી તે પુસ્તક મોકલ્યું છે. યોગ દ્રષ્ટિ સમૂચે પાછળથી મોકલીશ. પરમતત્વને સામાન્ય બોધમાં ઉતારી દેવાની હરિભદ્રાચાર્યની ચમત્કારથી સ્તુત્ય છે. કોઈ સ્થળે ખંડન મંડન ભાગ અપેક્ષા હશે, સાપેક્ષ હશે, તે ભણી આપની દ્રષ્ટિ નહીં હોવાથી મને કલ્યાણ છે. કોઈ જગ્યાએ અન્ય મતનું ખંડન કર્યું હશે વેદાંતાદીનું, પણ આપને તો એ વાત ગૌણ છે તો મને વાંધો નથી કે આ પુસ્તક ખાસ મોકલું છું. ને એની અંદર દાર્શનિક ગ્રંથો હોવાથી અન્ય મતની ચર્ચા આવે છે. અથથી ઈતિ સુધી એટલે પહેલેથી છેલ્લે સુધી, અથથી ઈતિ એટલે પહેલેથી, અથ એટલે પ્રથમ, ઈતિ એટલે છેલ્લો. અવલોકન કરવાના વખત મેળવ્યા છે એટલો વખત તમે મેળવશો તો મારા ઉપર એક કૃપા થશે. ઠીક લખવાની શૈલી જોઈ, તમે જરૂર વખત મેળવીને વાંચજો એમ નથી કહેતા. જો તમે વખત મેળવશો તો મને એમ લાગે છે કે તમે મારા ઉપર કૃપા કરી. નમ્રતા કેવી છે? પછી કૌંસમાં લખે છે, જૈને મોક્ષના અખંડ ઉપદેશને કરતો અને વાસ્તવિક તત્વમાં જેની શ્રદ્ધા છે એવું દર્શન છે, છતાં પણ કોઈએ નાસ્તિક એ નામ એ ઉપનામથી તેનું આગળ ખંડન કરી ગયા છે તે યથાર્થ નથી, ઈશ્વર કરતાને માનતા નથી ને, એટલે જૈનો નાસ્તિક છે એવું પણ અન્ય મતવાળાએ જૈન મતનું ખંડન કરેલું છે. દર્શાવતો નથી તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તેથી થાવો, જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપે થાવ આત્મા, એ સિવાય મારી અંતરંગ બીજી જિજ્ઞાસા કાંઈ નથી. એવું કઈ કારણ થી કહી દઈને, એટલે મધ્યસ્થતા ના કારણ થી એવું કહીને પણ જૈન પણ એક પવિત્ર દર્શન છે કહેવાની આજ્ઞા લઉં છું. પાછું જૈન ઉપર આવે છે કેવી રીતે વાતને કુટપ કરે છે, માથામાં કરી જાય છે. મધ્યસ્થતા કરતા 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 પાછા જૈન ઉપર આવે છે, પછી હું ક્યાં જૈન નો પક્ષ કરું છું એમ કરીને જૈન ની વાત કરે છે. એની પવિત્રતા છે એ વાત તમારે કહેવી પડશે. તે માત્ર જે વસ્તુ જે રૂપે સ્વાનુભવમાં આવી હોય તે રૂપે કહેવી એમ સમજીને, એટલે મારો અનુભવ છે જૈન બાબતમાં એમ કે છે. એટલે કહું છું કે મારો અનુભવ ને હું કહું છું કે જે રૂપે મને અનુભવ થયો એ રૂપે વાત કરું છું. કહેવાનો મતલબ શું છે કે કોઈ પણ જીવ પામે એવી જે જન્મ મરણ થી મુક્ત કરવાની, સર્વ કોઈ પણ જીવને મુક્ત કરવાની, ભેદભાવ વગેરે મુક્ત કરવાની ભાવના, એ સાચી કરુણા ભાવના છે. એને કારુણ્ય વૃત્તિ કહેવામાં આવે છે. મધ્યસ્થા, નિર્ગુણી જીવ પ્રત્યે મધ્યસ્થા, અવગુણી શબ્દ ન લીધો, ભાષા કેવી મૃદુ છે. દોષી, દુષ્ટ, દુષ્ટ, દોષી, અવગુણી એમ ન લીધો. નિર્ગુણી જીવ પ્રત્યે મધ્યસ્થા, કોઈ કોઈનામાં ગુણ ન હોય કાંઈ નહીં, આપણે શું કામ છે, આપણે મધ્યસ્થ. એ પ્રકારે ચાર ભાવનાનું અહીંયા વર્ણન કર્યું છે. મધ્યસ્થતા આવે તો ગૌણતા થઈ જાય, સહેજે સહેજે ગૌણતા થઈ જાય. ગૌણતા થાય તો પોતાના પરિણામ ન બગડે, નહીતર પરિણામ બગાડ્યા વિના રહે નહીં. આમ કરે છે ને તેમ કરે છે ને આવો છે ને તેવો છે એમ આવ્યા વિના રહે નહીં. સમર્પણ કરવું જો કોઈને પણ માર્ગ પ્રાપ્તિ થતી હોય કે પારમાર્થિક લાભ થતો હોય તો એમાં પોતે સમર્પણ કરવું એ નીતિ છે, એ ભગવાનની નીતિ છે. શ્રી ઋષભાદિ તીર્થંકર દેવોએ પણ એમ કર્યું છે કે પોતાનો સમય અને શક્તિ એમણે અન્ય જીવોના કલ્યાણમાં ખર્ચ્યો છે. એ બને છે કેમ, કેમ કે પોતે પણ એક વખત કોઈ અબોધ દશામાં, અબોધ દશામાં હતો અને કોઈની કરુણાનો પાત્ર બનેલો છે. કોઈ સદગુરુની, જ્ઞાની પુરુષની કરુણાનો પોતે પાત્ર બન્યા પછી પોતાને જે આત્મલાભ થયો છે અને સંસાર તરી જશે એ વાત ધ્યાન બહાર જાતી નથી. મને પણ નિષ્કારણ કરુણાથી કોઈએ તાળ્યો તો મારી પણ કરુણાની ભાવના એવી જ, એવા જ પ્રકારની હોવી જોઈએ. પોતાના અનુભવથી વાત ચાલે છે. છ્યાસીમો પત્ર થયો. ક્રમનો છે પત્ર, એ પણ એ મનસુખ રામ સુરીરામ ઉપર પ્રાસીન વાંચ્યો. અત્રે કુશળતા છે, આપના તરફથી ઈચ્છું છું એટલે આપની પણ કુશળતા ઈચ્છું છું. આજે આપનો જિજ્ઞાસુ પત્ર મળ્યો, મોટા વિદ્વાન હતા છતાં પણ કૃપાળુદેવના પરિચયમાં આવેલા અને કંઈક સમજવાની જિજ્ઞાસા એમને પ્રાપ્ત થયેલી, બહુ પ્રતિષ્ઠિત વિદ્વાન હતા, છતાં પણ એટલી યોગ્યતા હતી એટલે એમનો સાથે પત્ર વ્યવહાર ચાલવાનું કારણ એમની યોગ્યતા. તે જિજ્ઞાસુ પત્રના ઉત્તર બદલ જે પત્ર મોકલવું જોઈએ તે પત્ર આ છે. તમારી જિજ્ઞાસાના ઉત્તર રૂપે જે લખવું જોઈએ એ આ પત્રમાં હું લખું છું, એમ કરીને આખો પત્ર લખેલો છે. પત્ર અપૂર્ણ રહ્યો છે પણ જેટલો પત્ર છે એટલો પણ બહુ સારો પત્ર લખાયેલો છે. આ પત્રમાં ગ્રસ્થાશ્રમ ગ્રહાશ્રમ ગ્રહ આશ્રમ સંબંધી મારા કેટલાક વિચારો આપની સમીપ મૂકું છું. એ મૂકવાનો ગ્રહ આશ્રમ એટલે ઘર, ગ્રસ્તપણે રહેવું તો કેવી રીતે રહેવું એ સંબંધીના જે મારા વિચારો છે એ આપની સમક્ષ મૂકું છું. એની પાછળનું કારણ બતાવે છે શા માટે આ વિષય હું અત્યારે લખું છું કે એ મૂકવાનો હેતુ માત્ર એટલો જ છે કે કોઈ પણ પ્રકારના ઉત્તમ ક્રમમાં આપનું જીવન વલણ થાય. શું વાત લેવી છે કે તમે ક્રમથી માર્ગે ચડો, તમારું જીવનમાં કોઈ ઉત્તમ કોટિનો ક્રમ ગોઠવાય એવા હેતુથી ગ્રસ્થાશ્રમના વિષયમાં મારા વિચારો તમને જણાવું છું. અને તે ક્રમ જ્યારથી આરંભવો જોઈએ તે કાળ આપની પાસે આરંભાયો છે. એટલે શું કે બહુ મોકાસર લખું છું તમને, તે ક્રમ જ્યારથી શરૂ કરવો જોઈએ એવો કાળ બરાબર અત્યારે છે તમારો, એમ કે છે. માટે આ પત્ર તમને એ સંબંધીમાં લખું છું. શું એટલે વખત જોઈને વાત લખી છે, શું પરિસ્થિતિ અને સમય જોઈને વાત લખી છે. તે કાળ હમણાં જ આપની પાસે આરંભાયો છે એટલે તે ક્રમ જણાવવાનો આ ઉચિત સમય છે. અત્યારે આ વિષય તમને લખવો જરૂરી લાગે છે, બરાબર સમય પાકેલો છે આપના માટે એટલે આ વાત હું લખું છું. અરે બાબી શું તો એ પહેલાથી વિચક્ષણતા ઘણી છે, ઘણી વિચક્ષણતા. સામે સામાન્ય માણસ હોય કે મોટો વિદ્વાન હોય એને કેવી રીતે હેન્ડલ કરવો, ટેકલ કરવો, એને શું કરવું, કહેવું જોઈએ, શું ન કહેવું જોઈએ, કેટલું કહેવું જોઈએ, ઘણી દ્રષ્ટિ અસાધારણ વિચક્ષણ દ્રષ્ટિ. જ્ઞાનીઓ થાય અને જ્ઞાનીઓ થાય છે પણ આવા વિશિષ્ટ પ્રજ્ઞાવંત જ્ઞાનીઓ બહુ અલ્પ સંખ્યામાં થાય. બાકી જ્ઞાની થાય પોતાના આત્માનું કરીને મોક્ષ સુધી ચાલ્યા જાય, વાત ન કરે કોઈને, એવા પણ જ્ઞાનીઓ છે કે ગુપ્ત રહીને પોતાનું કરીને ચાલ્યા જાય. દરેક ક્ષેત્રકાર ભાવને મિત્ર ભાવના તો એમની પણ વાત્સલ્ય પ્રભાવના સ્થિતિકરણની ભાવના હોય છે પણ પરિસ્થિતિ જોઈને બીજે કાંઈ પણ પ્રવૃત્તિ નહીં કરતા પોતાનું આત્મકલ્યાણ કરીને ચાલ્યા જાય છે. પણ આવા મહાપુરુષો હોય છે એના નિમિત્તે કોઈને કોઈ જીવનું કલ્યાણ થવાનો યોગાનુયોગ હોય છે એટલે એમને પણ ઉદય પણ એવા પ્રકારનો આવે છે ને વિકલ્પ પણ એવા પ્રકારનો આવે છે જે બીજાનું કલ્યાણ થાય. તે કાળ હમણાં જ આપની પાસે આરંભાયો છે એટલે તે ક્રમ જણાવવાનો ઉચિત સમય છે. તેમ એટલે તેમજ એ ઉપરાંત જણાવેલા ક્રમના વિચારો ઘણા સાંસ્કારિક હોઈને પત્ર વાટે નીકળ્યા છે. સાંસ્કારિકનો અર્થ શું કે છે કે અમને પૂર્વભવના સંસ્કારો છે એટલે અમારા વિચારો એ સંસ્કારથી સિંચિત થયેલા વિચારો છે એ આજે આ પત્ર માટે બહાર નીકળે છે. કહી દીધું કેટલું એમાંથી કે જણાવેલા ક્રમના વિચારો, ક્રમ સંબંધે હું જે કાંઈ જણાવવાનો છું આ પત્રમાં તે વિચારો ઘણા સાંસ્કારિક છે એટલે પૂર્વ સંસ્કારને લઈને ઉત્પન્ન થયેલા છે. અને તે પત્ર વાટે આ પત્રમાં નીકળ્યા છે. આપને તેમજ કોઈ પણ આત્મોન્નતિ ઈચ્છનારને આ મારા વિચારો આપને પણ ઉપયોગી થશે, થઈ પડશે. અને કોઈ પણ આત્માની ઉન્નતિ ને ઈચ્છવાવાળો જીવ છે એને પણ ઉપયોગી થઈ પડશે. અથવા પ્રશસ્ત ક્રમના ઈચ્છનારને, પ્રશસ્ત એટલે આત્મકલ્યાણનો ક્રમ શું છે એવો ઈચ્છા રાખતો હશે તેને તે ખચિત વધારે ઉપયોગી થઈ પડશે એમ મારી માન્યતા છે. એમ માનીને લખું છું કે જરૂર, હે, ખચિત એટલે ચોક્કસ જરૂર. શું આપને પણ જરૂર ઉપયોગી થશે? આત્માની ઉન્નતિ ઈચ્છતા એવા કોઈ પણ જીવને જરૂર ઉપયોગી થશે. અને પ્રશસ્ત ક્રમને ઈચ્છતો હશે એને પણ જાણવા માંગતો હશે એમ ના લીધું, ઈચ્છતો હશે એવા જીવને પણ જરૂર ઉપયોગી થઈ પડશે એવી માન્યતા છે. હવે વિષયની શરૂઆત કરે છે કે તત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તો તત્વજ્ઞાનની ગુફા ઘણી ઊંડી છે. એ ઉપર છેલ્લી છેછરી વાતોનો વિષય નથી. તત્વજ્ઞાનનો વિષય ઊંડાણવાળો છે, એની ગહેરાઈ કોઈ જુદી છે. અને એ ઊંડી ગુફામાં પ્રવેશ કરવા જઈએ, આપણે એને દર્શન કરવા જઈએ કે ભાઈ આમાં શું શું ભર્યું છે, તો નેપથ્યમાંથી એવો ધ્વનિ નીકળશે કે તો આત્મામાંથી એવો અવાજ ઉઠશે એમ કે છે. એમ કહીને એમ કહી દીધું, મહત્વની વાત કરી છે આની કે જેને તત્વજ્ઞાનમાં પ્રવેશ કરવો જોઈએ એને આત્મામાંથી કેટલાક આવા પ્રશ્નોના અવાજો નીકળવા જોઈએ. જિજ્ઞાસા આવી આ પ્રકારની જિજ્ઞાસા આવ્યા વિના તત્વજ્ઞાનમાં પ્રવેશ યથાર્થ પ્રકારે થવાનો નથી. તત્વજ્ઞાનમાં પ્રવેશ ઘણાય કરે છે પણ પ્રવેશ બધાનો નથી થતો, એનું કારણ શું? ઠીક, સીધો પ્રશ્ન કે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં અનેક જીવો પ્રવેશ કરે છે, તેમ છતાં કોક જ કોઈ કોઈ જીવોનો પ્રવેશ થાય છે અને બાકીના જીવોનો પ્રવેશ નથી થતો, બધા ઉપરથી આવેલા જાય છે, એનું કારણ શું? કે આત્મામાંથી જે અવાજ આવવો જોઈએ, જે જિજ્ઞાસા આવવી જોઈએ, જે ચિંતવનાના પ્રશ્નો ઉઠવા જોઈએ એ યથાર્થ પ્રકારે પ્રવેશ થયો નથી. એકવાર પૂછ્યું ભાઈને, થોડાક મહિના પહેલા ચર્ચા થઈ હતી, 7-8 મહિના પહેલા સવારે વોકિંગમાં, કે આ 7-8 વર્ષ છે સાંભળવા આવીએ છીએ, પેલા નહોતું સમજાય એવું ઘણું સમજ્યા, હવે બહુ પ્રશ્નો નથી ઉઠતા. ભાઈનો પ્રશ્ન હતો, કિશોરભાઈનો પ્રશ્ન, અને બધું સમજ્યા પછી એમ લાગે છે કે કાંઈ હજી આપણને ફાયદો તો થયો નથી. આ વિશે પહેલા સમજતા નહોતો એ વાત જરૂર છે, આટલા 7-8 વર્ષના પરિચયથી સમજાય એ વાત પણ જરૂર છે, પણ એનો જે લાભ થવો જોઈએ એ તો કઈ જીવનમાં દેખાતો નથી. શું કારણ? એનું શું કરવું? હવે તો મૂંઝાણા વાળો આવ્યો. સારું છે, મૂંઝાણા એ મૂંઝાય તો રસ્તો નીકળે ને, નહીતર તો મને ખબર પડી ગઈ ને હું સમજી ગયો, પછી શું થાય? રુચિ ઘટી જાય ને સ્વાધ્યાયમાં આવતા બંધ થાય. ઘણા લોકો જે પહેલા સ્વાધ્યાયમાં આવતા હતા એ બંધ થઈ ગયા, એનું કારણ શું? કે આપણે વાત સમજવી તે સમજી લીધી, ભાઈ આપણને ખબર છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી ને શુભ ભાવથી ધર્મ થતો નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે જ ધર્મ છે. શું આપણે આ બધી ખબર છે, આમાં કાંઈ હવે આપણને કાંઈ નવી વાત કાંઈ હવે આવે એવું દેખાતું નથી. એ રુચિ છૂટી જાય, સ્વાધ્યાય છૂટી જાય. એટલે પૂછ્યું, સારું છે, એટલી મૂંઝવણ છે સારું છે કે ભાઈ 7-8 વર્ષે આટલું બધું સમજ્યા સમજ્યા છતાં કઈ હાથમાં આવ્યું નહીં. સારું છે, ધ્યાન દે. એટલે પૂછ્યું કે પ્રવેશ કેવી રીતે કર્યો, તમે અહીંયા કેવી રીતે આવી છે? આ કયો પેલા તો આવતા નતા, એક વખત એવું હતું. આવી ચીડા કેવી રીતે? તો કે બાપુજી હું તો આવતો હતો, એમાંથી બે ગયો. શું બાપુજીને સ્કૂટર ઉપર અહીંયા દેવાસર પહોંચાડવા માટે આવતો, એમાં ક્યારેક ક્યારેક બેસતો, પછી વધારે બેઠો, પછી વધારે બેઠો, એમને બેસી ગયો. પ્રવેશ યથાર્થ પ્રકારે નથી થયો. શું વાત ચાલી? એ તમારો પ્રવેશ યથાર્થ પ્રકારે થયો નથી. આવું હોય છે લગભગ, કોઈ કોઈની હારે, કોઈ કોઈની હારે, કોઈ કેવી રીતે, કોઈ કેવી રીતે, કોઈ કેવી રીતે પ્રવેશ કરી લે છે. પરિભ્રમણની ચિંતાને વેદનાથી મુક્ત થવાની મૂંઝવણમાંથી ના કાળે જો પ્રવેશ થાય તો એનો ઉપાય જીવ શોધ્યા વિના પાછળ પડી જાય કે આનો ઉપાય શું બતાવો, આનો ઉપાય શું, મારે ક્યાંથી શરૂ કરવાનું છે. નહીં તો જાણ્યા કરે, જાણ્યા કરે, જાણ્યા કરે, આમાંથી જાણે, આમાંથી જાણે, આમાંથી જાણે, જુદા જુદા શાસ્ત્રોમાંથી જાણે, ઇન્ફોર્મેશન બ્યુરો નું કામ કરે, નાઇસ કરો, કઈ હાથમાં આવે કાં તો કશાની મનતા થાય ને, કાં તો સૂક્ષ્મ જ્ઞાનથી સમાધાન થાય, એ ખોટે રસ્તે ચડી જાય. સુકાનીજી બહુ કડક ભાષા વાપરી છે, એ તો ભૂંડ વિસ્તાર ખાવામાં ઠીક સમજે છે એના જેવી વાત છે. કે થોડો કશાય મન થાય અને થોડુંક સૂક્ષ્મ જ્ઞાનથી બૌદ્ધિક સ્તરે સમાધાન કરી લઈએ, જે તે પ્રસંગમાં માને કે આપણે સ્વાધ્યાય કર્યો એનો લાભ થયો, એ જીવ ધોખામાં છે. શેમાં છે? એ ધોખામાં છે. એટલે એમ કહ્યું કે જો તત્વજ્ઞાનની ગુફામાં પ્રવેશ કરવાનો સમય આવે, અને એ સમય અત્યારે તમારો આવ્યો છે એમ કે છે, તો ત્યાં નેપથ્યમાંથી એવું ધ્વનિ જ નીકળશે કે તમે કોણ છો, તમે આ શરીરધારી કોઈ માણસ છો કે તમે કોઈ આત્મા છો, છે તમે છો કોણ? પહેલો પ્રશ્ન આવશે, હું મારું સ્વરૂપ કેવો, હું કોણ, કેવો હું, લોકો ઓછે છે એવો કે કઈક બીજું છે અંદર? લોકો તો અમુક ફલાણા નામથી ઓળખે છે, આ ભાઈ ફલાણા ફલાણા છે, એ મારું સ્વરૂપ છે? આ પ્રશ્ન નીકળશે, શંકા પડશે તમને. જે વર્તમાન પર્યાયમાં નિશંકપણે જીવી રહ્યા છો એમાં તિરાડ પડશે પહેલી, કઈક મારું સ્વરૂપ બીજું લાગે છે. લોકો મને ઓળખે છે મારું ખરું સ્વરૂપ છે નહી? અંદરથી આ બધા પ્રશ્નો ઉઠે તો પ્રવેશ બરાબર, આ પ્રવેશ કાળનો ક્રમ છે ને એ સમજાવે છે. હવે ક્યાંથી આવ્યા છો? હું આવ્યો ક્યાંથી? કેમ અહીંયા જ આવ્યો? આ ઘરમાં જ કેમ આવ્યો? આ સંપ્રદાયમાં જ કેમ આવ્યો? આ સમાજમાં જ કેમ આવ્યો? આ ગામમાં કેમ આવ્યો? એની પાછળ નક્કી કોઈ ચોક્કસ કારણો રહેલા છે, કારણ વિના કાર્ય હોઈ શકે. ક્યાંથી આવ્યા, કેમ આવ્યા, શા કારણથી આવ્યા, કયા સ્થળેથી આવ્યા, અને તમારી સમીપ આ સઘળું શું છે, આ જે સંયોગો છે તમારી આજુબાજુના, એ આવા પ્રકારના શા માટે, બીજાને બીજા પ્રકારના, ત્રીજાને ત્રીજા પ્રકારના, બધાને જુદા જુદા પ્રકારના, મને અમુક પ્રકારના સંયોગો શા માટે, એનું પણ કારણ હોવો જોઈએ. તમારી તમને પ્રતીતિ છે, તમારા સ્વરૂપની કોઈ ખાતરી છે, વિશ્વાસ છે? કયા પ્રકારે તમને પ્રતીતિ છે? કે તમે વિનાશી છો, કે તમે અવિનાશી છો, કે તમે કોઈ ત્રિરાશી છો? કઈ ખાતરી છે તમને કે હું નાશ પામવા વાળો છું, કે હું કોઈ અવિનાશી તત્વ છું, કે કોઈ તૃતીયમ બીજું ત્રીજું છે આની અંદર? ત્રીજી વાત પણ છે. આ બધા જિજ્ઞાસામાંથી પ્રશ્નો ઉઠશે. જો તત્વજ્ઞાનની ગુફામાં ઊંડા ઉતરશો તો આવા પ્રશ્નો આવશે, અંદરથી આવશે, અને અંદરથી આવા પ્રશ્નો આવે, ઉહાપો થાય, તો જ એનો પ્રવેશ બરાબર છે. પ્રશ્નો થવા જોઈએ એમ કે છે. સ્ત્રી રાશિ એટલે આપણે નથી કહેતા કે બોલવા ફોલવાનું નહીં ફાવે અમને, તો ફોલવું હું કામ બામ ની વાત કરતા નહીં, બામ હું ત્યાં ભોગો શબ્દ બોલવામાં આવે છે ને, એમ કીધું કે તમે વિનાશ થવા વાળા છો, નાશ પામવા વાળા છો, તમે નાશ નહીં પામવા વાળા છો, કે પછી કઈક ત્રીજું છે? એ ત્રીજું શબ્દ ને બદલે નાશે નાશે વાસી ને ત્રી રાશે કરી નાખ્યું. ભરતો શબ્દ મૂક્યો એ તો આપણે ગમે એ વાતમાં બોલી જતા કોઈ બુરખ બુરખ લાગે છે તો બુરખ હું શું કઈ છે, બુરખ નો કઈ અર્થ થાય છે? કઈ નહી, બોલવાની પદ્ધતિ છે. એક શબ્દ ને ભરતો શબ્દ સાથે બોલવાની પદ્ધતિ છે. એમાં વિનાશી અવિનાશી એની સામે ત્રીજું એટલે ત્રિરાશી મૂકી દીધું. ત્રિરાશી એટલે શું? એ તો અવિનાશી છે ને, ત્રણ લોકનો નાથ તો અવિનાશી છે, પણ ત્રિરાશી એટલે શું? કે કઈ ત્રીજી પણ કોઈ પરિસ્થિતિ છે તમારી, એમ ત્રીજી પણ કોઈ પરિસ્થિતિ છે એમ પૂછવું છે. એટલે ત્રિરાશી મૂકી દીધું. હા, એ તો પોતે બહુ સમર્થ, ભાષા જ્ઞાનના પણ બહુ સમર્થ શક્તિવાળા હતા ને, એટલે ઘણો ભાષા ઉપર પણ ઘણી વાતો છે. એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે. હું આત્મામાંથી હૃદયમાં આ બધા પ્રશ્નો પ્રવેશ કરશે. અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયો પછી શું થશે? તમે તમારો આત્મા એ પ્રશ્નોથી ઘેરાઈ જશે. ચિંતાથી જેમ કોઈ માણસ ઘેરાઈ જાય એમ આ પ્રશ્નોથી પણ તમારો આત્મા ઘેરાશે કે મારા તો ઘણા પ્રશ્નો અંદરમાં છે, આ બધાનું મને સમાધાન નહીં મળે તો હું મૂંઝાઈ જઈશ, એ મૂંઝવણમાં આવે. એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયો ત્યાં પછી બીજા વિચારો, બીજા વિચારો એટલે ક્યાં? સંસારની ચિંતાના, સંયોગના અને ભવિષ્યના પ્લાનિંગના અને બીજા ને ત્રીજા અનેક જે વિચારો છે એ વિચારોના વિચારોને બહુ જ થોડો અવકાશ રહેશે. એટલે બીજા વિચારો આવવા જ નહીં પામે એમ કે છે. જે ચિંતા અનાત્માની ચિંતાથી તું ઘેરાયો છું એ છોડવાનો આ એક જ યથાર્થ ઉપાય છે કે તું આત્માની ચિંતામાં આવી જા, ચિંતાને ટ્રાન્સફર કર એમ કે છે. બાકી બીજા ધર્મ સાધન કરવા લાગી દઈશ ચિંતામાં રહીને, એક ધર્મ સાધન તારા સફળ થયા નથી ને થવાના પણ નથી. કેમ? કેમ કે તું ચિંતામાં તારું માથું ફસાયેલું છે અને ઉપર છેલ્લા ધર્મના સાધનના વિકલ્પો કર્યા કરે છો, એ બધા નિરર્થક જવાના છે. એક વાર આમાંથી નીકળી જા. કેવી રીતે નીકળે? કે મોટી ચિંતા આવે તો નાની ચિંતા ચાલી જાય, મોટી ચિંતા નાની ચિંતાને ખાઈ જાય, સીધી વાત છે. એટલે કે છે કે એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયો ત્યાં પછી બીજા વિચારોને બહુ જ થોડો અવકાશ રહેશે. યદિ એટલે જોકે એ વિચારોથી જ છેવટ સિદ્ધિ છે. આ જે ઉહાપો ઉપડ્યો અંદરથી, ગુરુદેવ કહેતા અંદરથી ઉહાપો થવો જોઈએ અને વાતને છંછેડીને નક્કી કરો, એમને એમ નહીં માની લેતા એમ કે હું છંછેડીને નક્કી કરો. એટલે રોજ એક કલાક ચર્ચાનો આપતા હતા, બે કલાકનું વ્યાખ્યાન અને એક કલાક ચર્ચા એ છંછેડવા માટે આપતા હતા. જોકે એ વિચારોથી જ છેવટે સિદ્ધિ છે. આવું આપો જે આવ્યો અંદરથી આત્મામાંથી એ તમે છેક સુધી લઈ જશે અને એ જ વિચારોના વિવેકથી જે અવ્યાવાદ સુખની ઈચ્છા છે તેની પ્રાપ્તિ થાય છે. શું કહે છે? કે એ વિચારોને વિવેકપૂર્વક જો ગતિ આપવામાં આવે તો જે અવ્યાવાદ સુખની તું બધા પ્રાણીઓની ઈચ્છા છે કે મને હંમેશા કાયમ માટે બાધા ન પામે એવું શાશ્વત પૂરેપૂરું સુખ મળે એ સુખની પ્રાપ્તિ થશે. આ વિચારોને વિવેકપૂર્વક ગતિ આપવાની જરૂર છે. તને કાયમી સુખ ની પ્રાપ્તિ થઈ જશે, એટલે મોક્ષ ના સુખ ની પ્રાપ્તિ તને થઈ જશે. પણ આ રીતે ઉહાપુથી પ્રવેશ થાય તો, અને એ જ વિચારોના મનન થી અનંત કાળ નું મુંજન ટળવાનું છે. અને છેવટે એ જ વિચારો નું મૂંઝવણ ઉભી થશે, એ વિચારોમાં પેલું શું થશે, મૂંઝવણ આવશે. આવવા દે, સારી રીતે આવવા દે, પછી અનંત કાળ નું એ મૂંઝવણ ટળી જશે, કાયમ માટે એ મૂંઝવણ ટળી જશે. અને તને આત્મકલ્યાણ નો રસ્તો સીધો સરળ અને સુગમ પણે દેખાશે. એ રીતે એટલી વાતને મૂકીને પછી જે આગળ થોડી વિશેષ વાતો અનેક રીતે કરશે. કાલે પણ